એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા માણસની વાત કરવાના છીએ જે, એટલે આમ તો ભૌતિકશાસ્ત્રી હતા, નોબેલ પ્રાઇઝ વિજેતા,
હા,
પણ લોકો એમને એમના બોંગો વગાડવા માટે, તિજોરીઓ તોડવા માટે અને અવનવા કિસ્સાઓ માટે પણ એટલા જ ઓળખે છે. રિચાર્ડ ફેનમેન.
બિલકુલ. ફેનમેન એટલે ખરેખર એકદમ અનોખું વ્યક્તિત્વ. વિજ્ઞાન જગતમાં એમનું નામ બહુ મોટું છે. ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે કે QED, પછી પેલા ફેનમેન ડાયાગ્રામ્સ, પાથ ઇન્ટિગ્રલ્સ, આ બધાથી તો ભૌતિકશાસ્ત્રની સમજ બદલાઈ ગઈ, પણ એનાથી વધારે જોરદાર હતી એમની, આમ કહીએ તો, વિચારવાની રીત
અને શીખવવાની રીત પણ.
હા, અને શીખવવાની રીત. એમના માટે વિજ્ઞાન કંઈ બોરિંગ અઘરો વિષય નહોતો, એ તો દુનિયાને સમજવાની એક મજેદાર રમત હતી જાણે.
એટલે જ તો આજે પણ એમના મૃત્યુના આટલા વર્ષો પછી પણ એમના પુસ્તકો વંચાય છે, એમના લેક્ચર્સ લોકો સાંભળે છે. એવું તે શું હતું એમનામાં? કેમ એક વૈજ્ઞાનિક આટલા બધા લોકોના મનમાં વસી ગયા?
એ જ સવાલ છે. આજે આપણે એમના જીવન અને એમના વિચારોની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ, કદાચ જવાબ મળી જાય.
ચાલો ત્યારે શરૂઆત એમના સમયથી કરીએ. જન્મ 1918. પહેલું વિશ્વયુદ્ધ પૂરું થયું હતું, સ્પેનિશ ફ્લૂ ચાલી રહ્યો હતો, ભૌતિકશાસ્ત્રમાં પણ મોટા ફેરફારો થઈ રહ્યા હતા.
બરાબર. જૂનું ક્લાસિકલ ફિઝિક્સ હતું, એની સામે ક્વોન્ટમ મિકેનિક્સ, સાપેક્ષવાદ, આ બધું નવું આવી રહ્યું હતું. મોટી ઉથલપાથલનો સમય હતો.
અને પછી ગ્રેટ ડિપ્રેશન પણ આવ્યો. આ બધાની એમના ઘડતર પર શું અસર પડી હશે?
કદાચ એટલે જેમનામાં સત્તા પ્રત્યે એક પ્રકારનો અવિશ્વાસ કેળવાયો હશે, અને કોઈ પણ સમસ્યાને છેક મૂળમાંથી પ્રેક્ટિકલી સમજવાનો અભિગમ, ગોખણપટ્ટી કે ખાલી થિયરીમાં એમને રસ નહોતો પડતો.
પછી એમની કારકિર્દીનો મોટો સમયગાળો તો બીજું વિશ્વયુદ્ધ અને શીત યુદ્ધના માહોલમાં ગયો. મેનહેટન પ્રોજેક્ટમાં પણ હતા એ.
હા, એ સમય એવો હતો કે વૈજ્ઞાનિકોનું મહત્ત્વ વધી રહ્યું હતું. સરકાર પૈસા આપી રહી હતી વિજ્ઞાન સંશોધન માટે, અને વૈજ્ઞાનિકો જાણે પબ્લિક ફિગર બની રહ્યા હતા.
પણ ફાઇનમેન એ બધાથી અલગ તરી આવતા હતા ને?
ચોક્કસ. બીજા વૈજ્ઞાનિકો કદાચ થોડા ગંભીર, આમ પહોંચની બહાર ના લાગે, પણ ફાઇનમેન તો એકદમ જીવંત, જિજ્ઞાસુ, રમૂજી. અને આ બધું કદાચ એમના બાળપણમાંથી આવ્યું હતું. એમના પિતા મેલવિલનો બહુ મોટો ફાળો હતો એમાં.
હા, પેલી વાત બહુ જાણીતી છે કે એમના પિતા એમને નામ ગોખાવવાને બદલે વસ્તુઓ કેવી રીતે કામ કરે છે એ સમજાવતા. પેલું પક્ષીનું ઉદાહરણ.
બિલકુલ. કે ભાઈ, આ પક્ષીનું નામ 5 ભાષામાં આવડે નથી છું, એ શું કરે છે, કેમ ઉડે છે, ક્યાં રહે છે, એ જાણવું મહત્વનું છે. આ જે ભેદ છે ને, નામ જાણવું અને ખરેખર જાણવું, એ ફેનમેનના મગજમાં નાનપણથી જ બેસી ગયો હતું.
અને માતા પાસેથી રમૂજ અને સંશયવાદ મળ્યા હતા.
હા, લુસિલ. એટલે જ તો એ નાનપણમાં રેડિયો રિપેર કરવા બેસી જતા, કે બર્ગલર એલાર્મ જાતે બનાવતા, કારણ કે એમને જાતે શોધી કાઢવામાં મજા આવતી.
આ જ અભિગમ પછી એમના ભણતરમાં પણ દેખાયો. MIT ગયા, પ્રિન્સ્ટન ગયા, ત્યાં પણ રમતા રમતા શીખ્યા.
હા, સૂત્રો ગોખવાને બદલે વિચારો સાથે રમત. અને પછી આવ્યા લોસ એલામોસ, મેનહેટન પ્રોજેક્ટ,
અણુ બોમ્બ બનાવવાનું કામ. ત્યાં એમનું વ્યક્તિત્વ, એટલે બે અલગ પાસા દેખાડ્યા એમણે.
હા, એક તરફ તો યુવાન બ્રિલિયન્ટ સાયન્ટિસ્ટ, જટિલ ગણતરીઓ ફટાફટ કરી નાખે, પણ બીજી તરફ ત્યાંના જાણે મસ્તીખોર વિદૂષક.
પેલું તિજોરી તોડવાનું.
હા, એ જ. સિક્રેટ ડોક્યુમેન્ટ્સવાળી તિજોરીઓ ખોલી નાખતા, મિલિટરી સિક્યોરિટીની મજાક ઉડાવતા. એ બતાવતો હતો કે એ કોઈ ખોટા દેખાડા કે સત્તાને ગણકારતા નહોતા.
પણ આ જ સમય એમના માટે અંગત રીતે ખૂબ દુઃખનો પણ હતો. એમની પહેલી પત્ની આર્લિન.
આર્લિન ગ્રીનબામ. એમને TB હતો, અને ફેનમેન જાણતા હતા કે એ લાંબુ નહીં જીવે, છતાં એમણે લગ્ન કર્યા.
અને લોસ એલામોસ પાસેની હોસ્પિટલમાં એમને મળવા જતા નિયમિત.
હા, એમના પત્રોની આપલે થતી, જેમાં પ્રેમભરી વાતો પણ હોય અને ગણિતના કોયડા પણ હોય. બહુ ઊંડો સંબંધ હતો.
ટ્રિનિટી ટેસ્ટ એટલે કે પહેલા અણુબોમ્બના ધડાકાના થોડા અઠવાડિયા પહેલા જ આર્લિનનું મૃત્યુ થયું.
હા, આ ઘટનાએ ફાઇનમેનને અંદરથી હલાવી દીધા હતા. એમનો જે હસતો રમતો ચહેરો દેખાતો, એની પાછળની સંવેદનશીલતા આ સમયે સામે આવી. યુદ્ધ પછી તો થોડો સમય એમણે ભૌતિકશાસ્ત્ર છોડી દીધું હતું લગભગ,
પણ પછી પાછા ફર્યા અને 1950માં કેલટેક ગયા, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી,
અને એ એમનું કાયમી ઘર બની ગયું. ત્યાં જ એમણે પોતાની કારકિર્દીનું સૌથી મોટું કામ કર્યું, QED, જેના માટે નોબેલ પ્રાઇઝ મળ્યું.
આ QED એટલે કે ક્વોન્ટમ ઇલેક્ટ્રોડાયનેમિક્સ.
સાદી ભાષામાં શું કહેવાય?
સાદી ભાષામાં કહીએ તો પ્રકાશ એટલે કે ફોટોન અને દ્રવ્યના કણ જેમ કે ઇલેક્ટ્રોન એમની વચ્ચે કેવી રીતે લેવડદીવડ થાય એ સમજાવતો સિદ્ધાંત. એણે ક્વોન્ટમ મિકેનિક્સ અને આઇન્સ્ટાઇનની સ્પેશિયલ રિલેટિવિટી આ બે મોટી થિયરીઓને ભેગી કરી દીધી.
અને ફાઇનમેનનું ખાસ યોગદાન શું હતું એમાં?
એમનું મુખ્ય યોગદાન હતું આ જટિલ પ્રક્રિયાઓને સમજવા અને ગણવા માટે એકદમ સરળ વિઝ્યુઅલ રીત આપવાનું. એટલે પેલા ફેઇનમેન ડાયાગ્રામ્સ, જે લીટીઓ અને ટપકા જેવા દેખાય છે.
હા બરાબર, એ જ. જાણે કણોનો ડાન્સ સ્ટેપ બાય સ્ટેપ બતાવ્યો હોય. એનાથી ભૌતિકશાસ્ત્રીઓ માટે કણોની આખી રમત જોવી અને સમજવી સહેલી થઈ ગઈ. ગણતરીઓ પણ સહેલી થઈ. એક નવી ભાષા જ આપી દીધી એમણે.
અને પેલું પાથ ઇન્ટિગ્રલ, એ પણ એમનું જ ને?
હા, એ પણ ગજબનો આઈડિયા હતો કે કોઈ કણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો એ સીધો એક જ રસ્તે નથી જતો, પણ જાણે શક્ય હોય એટલા બધા રસ્તા એકસાથે અજમાવી લે છે. આ બધા વિચારોએ ખરેખર ફિઝિક્સ કરવાની રીત બદલી નાખી.
અદ્ભુત કહેવાય. અને કેલટેકમાં જ એક જોરદાર શિક્ષક તરીકે પણ ઓળખાયા. એમના ફેઇનમેન લેક્ચર્સ ઓન ફિઝિક્સ તો આજે પણ ભણાવવામાં આવે છે.
હા, કારણ કે એમની ભણાવવાની સ્ટાઇલ જ અલગ હતી. એ ખાલી સૂત્રો નહોતા લખાવતા, એ તો જાણે સ્ટેજ પર પરફોર્મ કરતા હોય એમ ભણાવતા, ઉત્સાહથી ભરપૂર.
અને મુખ્ય ભાર શેના પર રહેતો?
મુખ્ય ભાર રહેતો ભૌતિકશાસ્ત્ર પાછળની સાહજિક સમજ, એટલે કે ઇન્ટ્યુશન પર. ગણિત તો સાધન છે, પણ અસલી વસ્તુ તો ખ્યાલ સમજવો છે. રોજબરોજના ઉદાહરણો આપે, રમૂજ કરે, અઘરામાં અઘરા સિદ્ધાંતો પણ જાણે વાર્તા કહેતા હોય એમ સમજાવી દે.
વિદ્યાર્થીઓને વિચારતા કરી દેતા હશે.
ચોક્કસ. અને આ જ વાત એમના પુસ્તકોમાં પણ જોવા મળે છે, ખાસ કરીને પેલું શ્યોરલી યુ આર જોકિંગ મિસ્ટર ફેનમેન.
હા, એ તો બેસ્ટ સેલર હતું. એણે તો વૈજ્ઞાનિકની આખી ઇમેજ જ બદલી નાખી જાણે.
સાચી વાત છે, કારણ કે એ કોઈ ભારેખમ આત્મકથા નહોતી. એ તો એમના જીવનના નાના નાના રમૂજી, ક્યારેક તો વિચિત્ર લાગે એવા પ્રસંગો હતા. તિજોરી તોડવી, બોંગો વગાડવા બ્રાઝિલ જવું, ચિત્રકામ શીખવું,
બારમાં બેસીને ગણિતના દાખલા ગણવા.
હા, આ બધું વાંચીને લોકોને લાગ્યું કે અરે, વૈજ્ઞાનિક પણ આપણા જેવો જ માણસ હોઈ શકે છે. જિજ્ઞાસુ, મસ્તીખોર, કંઈક ને કંઈક નવું કરતો રહે. એણે સાયન્ટિફિક મેમોયર એટલે કે વૈજ્ઞાનિક સંસ્મરણોની એક નવી ધારા શરૂ કરી.
અને પછી બીજું પુસ્તક આવ્યું, વોટ ડુ યુ કેર વોટ અધર પીપલ થિંક. એમાં થોડી ગંભીર વાતો પણ હતી.
હા, એમાં બે મુખ્ય ભાગ હતા. એક તો આર્લિન સાથેની એમની પ્રેમકથા, ખૂબ ભાવુક રીતે લખેલી, અને બીજો ભાગ હતો સ્પેસ શટલ ચેલેન્જર દુર્ઘટનાની તપાસનો.
ઓ, તો એમાં એમની પેલી વૈજ્ઞાનિક પ્રામાણિકતાવાળી બાજુ દેખાઈ.
બરાબર. એક તરફ ઊંડો અંગત પ્રેમ અને બીજી તરફ સત્ય માટેની એમની જબરજસ્ત પ્રતિબદ્ધતા. અને સામાન્ય લોકો માટે વિજ્ઞાન સમજાવવાનું કામ પણ એમને ચાલુ રાખ્યું. પેલું પુસ્તક છે QED, ધ સ્ટ્રેન્જ થિયરી ઓફ લાઇટ એન્ડ મેટર.
એ પણ એમને સહેલાઈથી સમજાવ્યું છે.
હા, ફેનમેન ડાયાગ્રામ્સ અને રોજિંદા ઉદાહરણો વાપરીને QED જેવા અઘરા વિષયને પણ ખૂબ સરળ બનાવ્યો છે. વિજ્ઞાન સંચારનું ઉત્તમ ઉદાહરણ છે એ.
તો આ બધા પાછળ એમની કોઈ ખાસ જીવન ફિલોસોફી હતી? કયા મુખ્ય વિચારો એમના જીવન અને કામમાંથી તારવી શકાય?
સૌથી પહેલો અને સૌથી મહત્વનો સિદ્ધાંત, બૌદ્ધિક પ્રામાણિકતા.
એટલે પહેલું વાક્ય, પહેલો સિદ્ધાંત એ છે કે તમારે તમારી જાતને મૂર્ખ બનાવવી જોઈએ નહીં.
અને તમે જ સૌથી સરળતાથી મૂર્ખ બનનાર વ્યક્તિ છો. બરાબર. આ એમણે કેલટેકના દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું, જે કાર્ગો કલ્ટ સાયન્સ તરીકે પ્રખ્યાત થયું. મતલબ કે વિજ્ઞાનનો ખાલી દેખાવ નહીં કરવાનો, અંદરથી સાચા રહેવાનું.
પોતાની જાત સાથે ઈમાનદારી. બીજું,
હંમેશા શંકા કરવી અને સવાલ પૂછવા, સત્તા સામે પણ. એમનું બીજું વાક્ય યાદ છે? મને એવા પ્રશ્નો વધુ ગમે જેના જવાબ ના આપી શકાય, એવા જવાબો કરતા જેના પર પ્રશ્ન ન ઉઠાવી શકાય.
હમ, એટલે કે અનિશ્ચિતતાનો સ્વીકાર કરવો અને આંખ બંધ કરીને કશું માની ન લેવું.
ત્રીજું, વાસ્તવિકતાને હંમેશા મહત્વ આપવું. પબ્લિક રિલેશન્સ કે દેખાવડા કરતા હકીકત વધુ જરૂરી છે.
આ પેલું ચેલેન્જર દુર્ઘટના વખતે એમણે કહેલું નહીં?
હા, એમણે પોતાના રિપોર્ટમાં લખેલું, સફળ ટેકનોલોજી માટે વાસ્તવિકતાએ જનસંપર્ક કરતા અગ્રતા લેવી જોઈએ. કારણ કે પ્રકૃતિને મૂર્ખ બનાવી શકાતી નથી. નાસાની અમલદારશાહી તર સીધો કટાક્ષ હતો.
બહુ મોટી વાત કહી દીધી.
અને છેલ્લું પણ એટલું જ મહત્વનું, જિજ્ઞાસા. દરેક વસ્તુ જાણવાની ઉત્સુકતા અને એમાંથી મળતો આનંદ. ધ પ્લેઝર ઓફ ફાઇન્ડિંગ થિંગ્સ આઉટ, આ એમના એક પુસ્તકનું નામ પણ છે.
આ ચેલેન્જર તપાસમાં એમની ભૂમિકા બહુ ચર્ચાઈ હતી. પેલો બરફના પાણીમાં ઓરિંગ નાખવાનો પ્રયોગ,
અરે તો કમાલ હતી. આખું કમિશન બેઠું હોય, મોટા મોટા અધિકારીઓ હોય, ટીવી કેમેરા ચાલુ હોય, અને ફેનમેન શું કરે? એક ગ્લાસ બરફવાળું પાણી લે અને એમાં પેલી રબરની ઓરિંગ ડૂબાડી દે
અને બતાવી દે કે ઠંડીમાં એ રબર કડક થઈ જાય છે, સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે.
બસ એક જ મિનિટમાં આખી દુર્ઘટનાનું મુખ્ય કારણ બધાની સામે મૂકી દીધું. જે લાંબી લાંબી ચર્ચાઓ અને રિપોર્ટ નહોતા કરી શક્યા, ત્યાં એક સાદા પ્રયોગે કરી બતાવ્યો. વૈજ્ઞાનિક સત્યની જીત હતી એ.
ખરેખર અદ્ભુત. તો ફેનમેનનો વારસો શું ગણવો જોઈએ, ફિઝિક્સમાં અને સમાજ પર બંને રીતે?
વૈજ્ઞાનિક રીતે તો સ્પષ્ટ છે, ક્યુઈડી, ફેનમેન ડાયાગ્રામ્સ, પાથ ઇન્ટિગ્રલ્સ, આ બધું આજે પણ ફિઝિક્સ ભણતા અને રિસર્ચ કરતા લોકો માટે મૂળભૂત સાધનો છે. એમણે સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર કરવાની પદ્ધતિ જ બદલી નાખી. તે
મને લાગે છે કે એમણે વૈજ્ઞાનિક પ્રતિભાની એક નવી વ્યાખ્યા આપી. એક એવો જીનિયસ જે ઘોખેલો, ગંભીર નથી, પણ રમૂજી છે, જિજ્ઞાસુ છે, દુનિયા સાથે જોડાયેલો છે.
આઇન્સ્ટાઇન કે બીજા મહાન વૈજ્ઞાનિકોથી અલગ?
હા, કદાચ વધુ પોતિકા લાગે એવા. એમની પેલી ફેનમેન પર્સનેલિટી, જિજ્ઞાસા, પ્રામાણિકતા, થોડી મસ્તી, એણે આખી પેઢીઓને વિજ્ઞાન ભણવા માટે પ્રેરણા આપી છે. એન્જિનિયરિંગ હોય, કમ્પ્યુટર સાયન્સ હોય, શિક્ષણ હોય, બધે જ એમની પ્રામાણિકતાનો દાખલો દેવાય છે.
અને એમણે બીજા સાયન્સ કોમ્યુનિકેટર્સ માટે પણ જાણે રસ્તો ખોલી આપ્યો એમ કહી શકાય.
ચોક્કસ. ઓલિવર સેક્સ જેવા લેખકો, કાર્લ સેગન, જો કે સમકાલીન હતા, પણ ફેનમેનની લોકપ્રિયતાએ આવા પ્રયાસોને વેગ આપ્યો હશે. કે પછી આજના નીલ ડિગ્રાસ ટાયસન, જે લોકો વિજ્ઞાનને વાર્તાની જેમ રસપ્રદ રીતે રજૂ કરે છે, એ બધા પર ક્યાંક ને ક્યાંક ફેનમેનનો પ્રભાવ છે.
આજકાલના પોડકાસ્ટ, બ્લોગ્સમાં પણ એ દેખાય છે.
હા, જટિલ વાતને સરળ અને રસાળ બનાવવાની કળા, અને એમના જીવન પરથી ફિલ્મો, નાટકો પણ બન્યા છે.
હા, પેલી ઇન્ફિનિટી ફિલ્મ હતી, મેથ્યુ બ્રોડરિકવાળી, એર્લિન સાથેના સંબંધ પર.
પછી ધ ચેલેન્જર ફિલ્મ પણ બની, વિલિયમ હર્ટ હતા એમાં, અને પેલું નાટક ક્યુઈડી.
પણ કદાચ એમના પોતાના લેક્ચર્સના વિડીયો કે ઓડિયો સાંભળવાની મજા અલગ છે.
સાચી વાત. એમાં એમનો અસલી અંદાજ, એમનો અવાજ, એમનો ઉત્સાહ સીધો અનુભવાય. ડોક્યુમેન્ટરી પણ બની છે એમના પર.
તો આટલી બધી વાતો પછી રિચાર્ડ ફાઇનમેન પાસેથી આપણે શું લઈ શકીએ? છેલ્લે શું વિચારવા જેવું છે?
મને લાગે છે એક પ્રશ્ન વિચારવા જેવો છે. આજનો સમય જુઓ, ચારે બાજુ માહિતીનો ધોધ છે. સાચું શું, ખોટું શું, એ સમજવું અઘરું છે.
ગેર માહિતીનો યુગ છે,
બરાબર? તો આવા સમયમાં ફેનમેનનો જે અભિગમ હતો, પેલી ઊંડી બૌદ્ધિક પ્રામાણિકતા, સતત સવાલો પૂછવાની ટેવ, અને સૌથી અગત્યનું, પોતાની જાતને મૂર્ખ ન બનાવવાનો સિદ્ધાંત, એ આપણને આજે કઈ રીતે ઉપયોગી થઈ શકે?
21મી સદીમાં તમારી જાતને મૂર્ખ ન બનાવવી એનો અર્થ શું?
હા, આજના સંદર્ભમાં એનો અર્થ શું, આ સવાલ સાથે આપણે આપણા શ્રોતાઓને છોડી શકીએ.
ચોક્કસ. ફેનમેન માત્ર એક ભૌતિક શાસ્ત્રી ન હતા, પણ એક વિચારક હતા, જેમણે આપણને વિચારવાની સાચી રીત શીખવી.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.